તારીખ 8/4/1985, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 881 અને 882 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 514.
પરિણામના વિષયમાં એવો વિપર્યાસ થાય છે તે સંબંધમાં વાયુ ક્રિયા સુધરવાથી મારા પરિણામ સુધરે છે અને મંદકષાયના પરિણામથી ધર્મ થાય છે એવા અભિપ્રાયની ગંધ બેસી જવી તેનું નામ મિથ્યા વાસના છે. બે વાત કરી છે, એક બાહ્ય ક્રિયા સુધરવાથી મારા પરિણામ સુધરે છે, પર પદાર્થની ક્રિયાને કારણે મારા પરિણામનું કાર્ય થાય છે એમ બે પદાર્થની એકતા વૃદ્ધિ અનાદિથી જળ પદાર્થ સાથેની ચૈતન્યની એકતા બુદ્ધિ છે એ ધર્મના બાને દ્રઢ થાય છે અને એ દ્રઢ થાય છે તેથી તેને અહીંયા વાસના એવો શબ્દ કર્યો છે. જેમ વાસના પાપના પરિણામ છે એમ મિથ્યા વાસના એ અનંત પાપનું પરિણામ છે, અનંત પાપનું એ પરિણામ છે. ચોખ્ખો અશુભ ભાવ થાય છે એનું સ્વરૂપ સ્થૂળ હોવાથી જીવને બુદ્ધિ ગમ્ય થાય છે, આ ક્રોધ થયો, આ ચોરીના પરિણામ થયા એવા સ્થૂળ પરિણામો. માન માયાના કેટલાક પરિણામ તો પોતાને ન પણ પકડાય, પણ મિથ્યા અભિપ્રાય અને મિથ્યા દર્શનના વિપરીત રૂચિના પરિણામ ઘણા સૂક્ષ્મ હોવાથી જીવને પકડવામાં બુદ્ધિગ્રાહ્ય થતા નથી. આત્મહિતના લક્ષ્ય એકાંતે આત્મહિતનું લક્ષ્ય હોય એવા જીવનો ઉપયોગ થોડો સૂક્ષ્મ થાય છે ત્યારે એને એ વિષયની સમજ આવે છે પોતાના પરિણામ. આમ તો ન્યાય તર્કથી બેસાડી દે છે પણ એ તો બધી અધૂરી સમજણ છે. ન્યાય તર્કથી આગમના વિષયને બુદ્ધિગ્રાહ્ય કરવો એ કોઈ સમજણ પૂરી થઈ ગઈ છે એ પરિસ્થિતિ નથી, અથવા સમજણની પરિપક્વતા પણ નથી. એ અધૂરા જ્ઞાને અને અધકચરા નિશ્ચયે જે કાંઈ થાય છે એ પરિશ્રમ જીવનો વ્યર્થ જાય છે. કેટલો કાળ કદાચ ધારણા રહે છે પણ એ યાદદાસ્ત પણ ઘૂસાઈને વિસ્મૃતિમાં એ આવી જાય છે. તેનાથી કોઈ કાર્ય સિદ્ધિ થતી નથી. વેદ જ્ઞાન ના પ્રયોગે જીવ ચડે ત્યારે એને સાચી પાકી સમજણ, યથાર્થ સમજણ થવાની શરૂઆત થાય છે. અને એ પ્રયાસના કાળમાં એનો ઉપયોગ સૂક્ષ્મ થાય છે ત્યારે એને આ સૂક્ષ્મ વિષયો સમજાય છે કે મારી ઊંધી રૂચિ શું, અથવા મીઠા અભિપ્રાય શું, મીઠા શ્રદ્ધાંત શું, એ વિષય એને સમજાવા લાગે છે. અને એ સમજણ છે, એ ખરી સમજણ છે, યથાર્થ સમજણ છે. બાકી તો ભણતરની દ્રષ્ટિએ, વાંચનની દ્રષ્ટિએ તો અનંત વાર એને અંગ પૂર્વનું અધ્યયન કર્યું છે અને કરી ચૂક્યો છે. પૂર્વાનું પૂર્વ છે. જેમ દીક્ષા લઈને પંચ મહાવ્રત સમિતિ ગુપ્તી 28 મૂળ ગુણોનું પાલન નિરતિચાર અનંત વાર કર્યું, એમ અંગ પૂર્વનું અધ્યયન પણ અનંત વાર કર્યું. સાચા અંગ પૂર્વ ગણધર દેવના રચેલા જૂનોક્ત વ્યવહાર છે. બંને વ્યવહાર જૂનોક્ત વ્યવહાર છે. પણ કોને તે વ્યવહાર છે કે જેને અંદરમાં નિશ્ચય પરિણતિ પ્રગતિ હોય તેને. બીજાને નિરતિચાર ક્રિયા હોવા છતાં તે વ્યવહાર નથી, પણ વ્યવહાર આ વાસ છે. એ અંગ પૂર્વમાં પણ આ વિધાન છે. આ પ્રકારનું વિધાન અંગપૂર્વમાં પણ છે. પણ જેને ચૈતન્ય દ્રષ્ટિ નથી એને જળ ઉપર દ્રષ્ટિ છે. જેને પોતાના શુદ્ધ ચૈતન્ય દ્રષ્ટિ નથી એને જળ ઉપર દ્રષ્ટિ છે, અને એને રાગ ઉપર દ્રષ્ટિ છે. બે પ્રકારની ભૂલ લીધી છે ને આ વાસનામાં. ભૂલના બે પ્રકાર લીધા છે. તો જળ ઉપર દ્રષ્ટિ છે ત્યારે બહારમાં શરીરની જળની ક્રિયા સુધરે તો મારા પરિણામ સુધરે એમ એને લાગે છે. અને કષાય જેમ મંદ થાય તો ધર્મ થાય, અથવા એ ધર્મ છે અથવા એ ધર્મનું કારણ છે એમ એની નજર કષાયની મંદતા કરવા ઉપર જાય છે. આ તો જડ ક્રિયા કરવા ઉપર જાય છે, એનું લક્ષ્ય જાય છે કષાયની મંદતા કરવા ઉપર. આત્મા ઉપર લક્ષ્ય જવું જોઈએ, અને આત્મા ઉપર લક્ષ્ય જતા સહેજે કષાયની મંદતા, કષાયનો અભાવ થાય છે. પણ અભાવ થાય છે ને બાકી રહેલો કષાય આપોઆપ મંદ રહે છે, મંદ થાય છે. અને બાહ્ય ક્રિયા પણ એ કષાયની મંદતા અનુસાર સ્વાભાવિકપણે નિમિત્ત નૈમિત સંબંધમાં ભજે છે. એ પ્રકારની પરિસ્થિતિમાં આવવાને બદલે ઉલટો રસ્તો પકડે છે. ઉપાડ સ્વથી ઉપાદાનથી કરવાને બદલે ઉપાડ બીજા પદાર્થથી અને કષાયની મંદતાથી કરવા જાય છે, તો એ ઉલટો રસ્તો થઈ જાય છે. ઉપાયનો ઉલટો થઈ જાય છે. તેથી ધર્મ તો થતો નથી, પણ એવા અભિપ્રાયની દ્રઢતા થઈ જવી, ગંધ બેસી જવી એટલે દ્રઢતા થઈ જવી, તેનું નામ મિથ્યા વાસના છે. એને મિથ્યા વાસના કહેવામાં આવે. એટલે એવા મિથ્યાત્વના પરિણામ જલ્દી મળતા નથી. જેણે બાહ્ય ક્રિયા અનુસાર પોતાના પરિણામ સુધારવાનું માન્યું, સ્વીકાર્યું અને દ્રઢ કર્યું, અને જેની દ્રષ્ટિ અથવા રુચિ કશાયની મંદતાની રહી તે જીવને મિથ્યાત્વ જલ્દી મળતું નથી. વાસનાના પરિણામ જેમ જલ્દી મળતા નથી, એમ દ્રઢ થયેલા એવા મિથ્યાત્મના પરિણામ તે જલ્દી મળતા નથી. અનાદિનું મિથ્યાત્વ છે, પણ એ મિથ્યાત્વ એવી સ્થિતિ પકડે છે કે જલ્દી મટે નહીં એવી સ્થિતિ પકડે છે. રોગ તો છે, પણ એ રોગ એવું ગંભીર સ્વરૂપ ધારણ કરે છે કે એ જલ્દી મટતો નથી. આ પરિસ્થિતિ આમાંથી ઊભી થાય છે. ગુરુદેવે ઉપકાર કર્યો છે આ મૂર્ખ જીવો ઉપર. આવી રીતે ધર્મ કરવાને બહાને એને મિથ્યા વાસનાને દ્રઢ કરી, એને મિથ્યાત્વને દ્રઢ કરી ગયો છે. એમાંથી છોડાવવા માટે આવા સ્પષ્ટીકરણ ખુલ્લા કર્યા છે. જળથી ચૈતન્યની ક્રિયા થાય છે એવું માનવાનું થાય છે. એમાં મારા પરિણામ મારા પુરુષાર્થથી સુધરે છે એવી એની ઉપાદાન રૂપ નિશક્તિ ઉપર એનું વજન નહીં જાય. ત્યાં એનું વજન
નહીં
જાય, નહીં જાય. અથવા જળ ક્રિયા જોનાર એવી રીતે પછી એ બાહ્ય ક્રિયાને જુએ છે કે પરિણામ બગડે છે તો બાહ્ય ક્રિયાનું થતું પકડી રાખે છે, કે ભલે ઊંઘી જવું પડે પણ ઉપવાસ તો ખેંચી જ કાઢવો. ભલે ચોપાટ રમી લઈએ પણ ઉપવાસ, પાના રમી લઈએ પણ ઉપવાસ તો ખેંચી જ કાઢવો.
મોટું પાપ, મોટું પાપ.
એનો ઈ પાપ તો દેખાય છે, ઓલું નથી દેખાતું કે જળની ક્રિયાથી મને લાભ થશે, મારા પરિણામમાં લાભ થશે એ માનીને બેઠો છે. એ જે મોટું પાપ કરી બેઠો છે એની એને ખબર નથી. આ તકલીફ છે. ગમે એમ કરે ને, પણ આ જીવે અનંત વાર જીન દીક્ષા લીધી છે. અનંત વાર જીન દીક્ષા લીધી અને અનંત વાર એને નિરતિ ચાર 28 મૂળ ગુણ નું પાલન કર્યું. કશાયની મનતા કેટલી હોય તો થાય, એ તો થાય નહીં તો એવી એક ક્રિયા છે. કશાયની મંદતા વગર થઈ શકે નહીં. એનો 1000મો ભાગ આયા કશાયની મંદતાનો ક્યાંય દેખાતો નથી, પણ એને સાથે સાથે મિથ્યા વાસના પોષી છે કે આ ક્રિયાથી મારું ભલું થયું અને આ કશાયની મંદતા ઉપર એની નજર રહી, કશાય ઉપર એની નજર રહી અને દેહાદિ જળની ક્રિયા ઉપર એની નજર રહી, એટલે એની દ્રષ્ટિ ચૈતન્ય ઉપર નગી. અથવા ચૈતન ઉપરની દ્રષ્ટિના અભાવને લીધે એ અભાવ, દ્રષ્ટિના અભાવમાં ને અભાવમાં એને રસ્તો કાઢવાનો વિચાર કર્યો, આમાંથી કઈક રસ્તો કાઢો. એટલે એને આ બે પ્રકારમાં કયો, બે પ્રકારે આ ભૂલ કરી. એક તો એને બાહ્ય ક્રિયા સુધારવા ચોખ્ખી કરવાનો આગ્રહ રાખ્યો, જાણે પોતાના અધિકારની વાત વાત, અને એક કશાયની મંદતા કેમ વધુ ને વધુ કશાયની મંદતા થાય એના ઉપર એની નજર રહી. આમાંથી એને મીઠા વાસનાની ગંધ એને બેસી ગઈ, એટલે કે મિથ્યાત્મનો રોગ એટલો ગંભીર થઈ ગયો કે હવે જલ્દી નીકળે એવી પરિસ્થિતિ ન રહી. ફુગાની જે તત્વ ચર્ચામાં એ વિશે એવી રીતે કે દ્રવિલિંગી મુનિએ પુરુષાર્થ ઘણો કર્યો છે. જેટલા પુરુષાર્થ એ સાધુપણું બહારમાં પાળે છે એથી વધારે પુરુષાર્થ એ અંતર્મુખ નો કરશે ત્યારે એનો પત્તો લાગશે. ક્રિયા કરનારને, ક્રિયાને માનનારને, કશાયની મંદતાને માનનારને સહન ન થાય એવો વિષય છે. ના, એમાં એકરી કશાયની મંદતા નથી. એ પાત્રતાની અંદર એ જીવની રૂચિમાં ફેર પડ્યો છે. પાત્રતાની અંદર એ જીવની જિજ્ઞાસામાં ફેર પડ્યો છે. એકલો ચારિત્ર ગુણ નો ફેર પડ્યો છે એવું નથી, પણ એના શ્રદ્ધા અને જ્ઞાન ગુણના જે અંદરના ફેરફારો છે એને પાત્રતાનું નામ આપ્યું. ઘણા એ પ્રશ્ન કરે છે કે સમય દર્શન પહેલા તો કશાયની મનતા છે ને, તમે ગમે એ કરો પણ કશાય મન થયો એટલી જ વાત છે ને, કે એવું માત્ર નથી. જે શ્રદ્ધા જ્ઞાન એની જાત બદલશે એની કોઈ પૂર્વ પ્રક્રિયા પણ ચાલે છે અને એનું નામ પાત્રતા છે. નહીતર તો આ અંગ પૂર્વધારી છે તો એના જ્ઞાનમાં ફેર પડ્યો છે કે નહીં? તો પાત્રતાનો વિષય જુદો છે અને ક્ષયોક્ષમ જ્ઞાનનો વિષય જુદો છે. જો તો વિચારવા જેવો વિષય છે કે મોક્ષ માર્ગી જીવને સમ્યક જ્ઞાન થાય એ જ્ઞાનની કઈ જાતિ છે? કે ક્ષયોક્ષમ જ્ઞાન છે. ઉપશમ જ્ઞાનમાં ઉપશમ થતો નથી. જ્ઞાન કદી ઉપશમ પરિણામે પરિણમતું નથી. શ્રદ્ધાનમાં ઉપશમ થાય છે અને શ્રદ્ધાનમાં ક્ષયોક્ષમ પણ થાય છે, શ્રદ્ધાનમાં ક્ષાયક પણ થાય છે. ચારિત્રમાં પણ ઉપશમ, ક્ષયોક્ષમ અને ક્ષાયક ત્રણેય પ્રકારના પરિણામ થાય છે. જ્ઞાનમાં ક્ષયોક્ષમ અને ક્ષાયક બે જાતના જ પરિણામ થાય છે, ઉપશમના પરિણામ નથી થતા. એટલે અનાદિનું મિથ્યાત્વ દશામાં ક્ષયોક્ષમ જ્ઞાન છે અને બારમા ગુણ સ્થાન સુધી ક્ષયોક્ષમ જ્ઞાન છે. તેરમા ગુણ સ્થાને ક્ષાયક જ્ઞાન ફક્ત એ પહેલાનો ફક્ત કહેવાય ક્ષયોક્ષમ જ્ઞાન. પણ જેટલું પરલક્ષી ક્ષયોક્ષમ જ્ઞાન છે એ જ એ ક્ષયોક્ષમ જ્ઞાન અને સ્વલક્ષી ક્ષયોક્ષમ જ્ઞાન છે એ ક્ષયોક્ષમ જ્ઞાનની જાતિમાં બહુ ફેર છે. સમ્યક દ્રષ્ટિનું ક્ષયોક્ષમની જ્ઞાનની જાતિ કેવળ જ્ઞાનની જાતિની છે, એ જાતિ છે. પણ છતાં સૂક્ષ્મ વિચારથી જોઈએ તો બે માં ફેર છે. સમ્યક દર્શન થયું ત્યારથી માંડીને બારમા ગુણ સ્થાનની ક્ષયોક્ષમ જ્ઞાનની જાતિ કેવળ જ્ઞાનની જાતિની છે. અધ્યાત્મ શાસ્ત્રનો પ્રકાર અને જે પરલક્ષી જ્ઞાન છે એ અંગ પૂર્વના અધ્યયન વાળું હોય તો એની જાતિ મિથ્યા જાતિ છે અને એ સંસારમાં પરિભ્રમણ કરવામાં નિમિત્ત છે. આ સંસારની નિવૃત્તિ કરવામાં નિમિત્ત છે, આ સંસારની પ્રવૃત્તિ કરવામાં નિમિત્ત છે. બેની જાતિ જ ફેર છે. આખી અક્ષર જ્ઞાન કાંઈ તિરિંચ ને ક્યાં અક્ષર જ્ઞાન છે? મનુષ્યમાં ન હોય. મનુષ્યમાં શિવભૂતિ મુનિ ને ક્યાં જ્ઞાન હતું? કેવળ જ્ઞાન લીધું એ પહેલા એમને યાદદાસ્ત નહોતી. નવતત્વના નામની યાદદાસ્ત નહોતી એટલે અક્ષર જ્ઞાન નહોતું. કે આશ્રવ આમ સમર આમ બધી જે વ્યાખ્યા હોય કઈ ખબર નામ ની ખબર નતી એટલે અક્ષર જ્ઞાન નતું, એ સુધી વાત છે. કેવળ જ્ઞાન થયું એમને, એટલે અક્ષર જ્ઞાન સાથે કઈ ખબર નથી. આમ તો પાત્રતામાં તો ત્રણેય ગુણમાં ફેર પડે છે. પાત્રતામાં તો ત્રણેય ગુણમાં ફેર પડે છે, શ્રદ્ધાનમાં, જ્ઞાનમાં અને ચારિત્રમાં. પણ એ ચોક્કસ પ્રકારનો ફેરફાર છે, કોઈ ખાસ પ્રકારનો એક ફેરફાર છે. એ ખાસ પ્રકારના ફેરફારને એક જગ્યાએ ટોટલ મારીને કહીએ તો એ એક એવી વાત છે કે એ આત્માને એકનું આત્મહિત સિવાય કાંઈ જોતું નથી, એકલો આત્મા સિવાય કાંઈ જોતો નથી.
બરોબર.
આને જ્ઞાનીઓ એ ખાસ પ્રકારની પાત્રતા કહે છે. વચનામૃતમાં આ વિશે સ્પષ્ટ કર્યો છે. છેલ્લે છેલ્લે વાત લીધી છે.
ખાસ પ્રકારની
એ વચમાં લીધું છે ને, છેલ્લે તો એ વાત લીધી છે. સામાન્ય રીતે આપણો જે મુમુક્ષુ સમાજ છે એની અંદર આ પ્રકારની ભૂલ થાય છે, એટલે કે જિજ્ઞાસુ જીવ તત્વને યથાર્થ ધારવા છતાં, યથાર્થ એટલે શાસ્ત્ર અનુસાર, એમાં લોચાનો મારે, જ્યાં જે કહેવા માંગે છે ત્યાં બરાબર એનો ખ્યાલ પડે કે અહીંયા આમ કહેવા માંગે છે, અહીંયા આમ કહેવા માંગે છે. અને એની સમજણમાં બીજી રીતે વિપરીતતા બૌદ્ધિક રીતે નથી, બુદ્ધિગમ્ય વિપરીતતા નથી, છતાં તે કેવા પ્રકારે અટકી જાય છે. આ 425 નંબરનો બોલ છે, 432 માંથી 425 એ સોનગઢ વાંચનમાં લીધો હતો. એમાં બે ત્રણ મોટી મોટી ભૂલ લીધી છે, બાકી નાની મોટી એવી અનેક પ્રકારની ભૂલો રહે છે. કે તત્વને ધારવા છતાં જગતના કોઈ ને કોઈ પદાર્થમાં ઊંડે ઊંડે સુખની કલ્પના રહી જાય તો અટકી જાય છે. પરથી સુખ, એને ખરેખર સુખનો યથાર્થ નિશ્ચય સ્વમાં સુખનો કર્યો નથી. ધારણા બરાબર છે કે આત્મામાં સુખ છે, જળમાં સુખ નથી, પણ ખરેખર જે યથાર્થ નિશ્ચય આત્માને અનુલક્ષીને થવો જોઈએ એ એને સુખ ભાષ્યું નથી. અંદરમાં અને બહારમાં જે સુખ ભાષ્યું છે એમને રહી ગયું છે. અથવા શુભ પરિણામમાં આશ્રય બુદ્ધિ રહી જાય છે, અહીંથી થોડો વધારે ચોખવટ છે. મંદ કષાયના પરિણામથી ધર્મ થાય છે, એના કરતા થોડો વધારે ચોખવટ આમાં આશ્રય બુદ્ધિ રહી જાય છે. આ કરું તો મને લાભ થાય, આ કરું તો મને લાભ થાય, આમ કરું તો મને લાભ થાય, એમ કષાયની મંદતાના પરિણામમાં આશ્રય બુદ્ધિ રહી જાય છે. ઇત્યાદિ પ્રકારે તે જીવ અટકી જાય છે એમ કરીને, ઇત્યાદિ કરીને બાકીની ભૂલો નાની મોટી એમાં લઈ ગઈ. બાકી જે ખાસ જિજ્ઞાસુ આત્માર્થી હોય એમાં વાત કે જેને એક આત્મા સિવાય કાંઈ જોતું નથી, એટલું જ પ્રયોજન છે. અને જેને ખાસ પ્રકારની પાત્રતા પ્રગટિ હોય, આ વાત પાત્રતા પ્રગટિ હોય એમાં લીધું, ખાસ પ્રકારની પાત્રતા પ્રગટિ હોય, એ આગળ જગ્યાએ ચોપટ કરે છે પોતે, કે જેને આ જગતમાંથી બીજું કાંઈ જોઈતું નથી તેને ખાસ પ્રકારની પાત્રતા છે, એ વ્યાખ્યા આગળ એક જગ્યાએ કરે છે, નંબર યાદ નથી. તે જીવને જ્ઞાનની કોઈ ભૂલ રહી ગઈ હોય તો પણ તે સ્વભાવની લગ્નિના બળે નીકળી જાય છે. એને કોઈ સમજણમાં જ્ઞાનની ભૂલ રહી જાય તો પણ નીકળી જાય છે. અંતરની ખાસ પ્રકારની પાત્રતા વાળો જીવ ક્યાંય અટક્યા વિના પોતાના આત્માને પ્રાપ્ત કરી જ લે છે. રસ્તો તો બતાવ્યો છે, આ બધા ઉપરથી આપણે સંકલન કર્યું છે. નિર્ભ્રાંત દર્શન જે પહેલું પ્રકરણ છે એમાં પાત્રતા વિષયક 75-80 નાના મોટા બોલનું સંકલન છે. પોઈન્ટ જે છે 75-80 જેટલા પોઈન્ટ છે. સમ્યક તો નથી, બે વાત છે. તીવ્ર કષાય થી માને એને તો બહુ મોટી મોટો ફેર છે તદ્દન, પણ મંદ કષાય થી માને તો તે એવો જ ફેર ઉભો થાય છે પાછળ. એવું છે, એક આત્મા સિવાય જેના જીવનનું પ્રયોજન નથી, જેને એક આત્મા જ જોઈએ છે અને બીજું કઈ જોઈતું નથી આ જગત માંથી, એને રસ્તો ચોખ્ખો ચોખ્ખે ચોખ્ખો આત્મા આવી જાય છે. અને બીજો મહેનત ગમે એટલી કરે છે પણ અંદરમાં એને કઈક બીજું પણ જોઈએ છે. એને એકલો આત્મા જોઈએ છે એમને, પણ એને બીજું કઈક એને જોઈએ છે, એ વાત નક્કી છે. અને એમાં પોલ ચાલે એવું નથી. કોઈ કહે કે ના ના અમારે એકલો આત્મા જોઈએ છે અને તોય અમને મળતું નથી, કે વાત તારી ખોટી છે, તારી વાત જૂઠી છે, આ વાત ચાલે એવું નથી. આ માર્ગ છે, ગડબડ છે, અંદરમાં ગડબડ છે, આવી વાત છે. એ વગર હળવાશ આવે એવું નથી. જયારે પોતાને એ રીતે અંદરમાં તપાસે ત્યારે જ એને હળવાશ આવે. બાહ્યચિન તો સ્થૂળ હોય તો પકડાય, સૂક્ષ્મ હોય તો ન પકડાય. પણ બાહ્યચિનમાં તો બે વાત મૂકી લીધી કે એક તો કોઈને કોઈ પદાર્થમાં સુખ બુદ્ધિ રહે છે, અથવા મોટલે અનુકૂળતામાં સુખ અને પ્રતિકૂળતામાં દુઃખ, આ વાત જે એની અનાદિની અંદરમાં છે સંયોગ દૃષ્ટિની, એ એને જતી નથી, એની તે વાત ઊભી છે. અને બીજી વાત એ આ બે બોલ છે, બહારના જડની દૃષ્ટિ અને એક કષાયની મંદતી. આ મંદતા એટલે આશ્રય બુદ્ધિ, આ કરું અથવા જ્યારે જ્યારે એને કષાય મંદતાના પરિણામ થાય તે વર્તમાન કાળમાં એને ઠીક થયું, ઠીક કર્યું, મેં ઠીક કર્યું, મેં ઠીક કર્યું, કાંઈક મેં સારું કર્યું, મારું ભલું કર્યું, કાંઈક આત્માનું હિત કર્યું, કાંઈક મેં કર્યું મારું, એવું એને સ્થૂળપણે કે સૂક્ષ્મપણે ઊંડે ઊંડે પણ કાંઈક એને સંતુષ્ટ થાય એવું લક્ષણ છે. લ્યો આ લક્ષણ છે, સંતોષ આવે છે. ઓછા વધતા અંશે એ સંતોષ પકડે છે, સંતોષ માને છે, સંતોષ થઈ આવે છે. એના મિથ્યા વાસનાનું લક્ષણ છે. આ લક્ષણ અમૃતચંદ્રાચાર્ય દિવે પુણ્ય પાપ અધિકારની 154મી ગાથામાં વાંધી છે. પણ આ સંતોષની વાત આવે છે, પણ એ તો આવે છે, કેમ કે એ પ્રકાર છે. ગમે તે જ્ઞાનીથી વાત આ વિચારમાં આવ્યા વગર એવું નથી, કેમ કે એ જીવને થયા વગર રહેતું નથી. કષાયની મંદતાનું પરિણામ થાય પછી શાસ્ત્ર સ્વાધ્યાયને બાને થાય, ભક્તિને બાને થાય, પૂજાને બાને થાય, દયાદાનને બાને થાય, કે વ્રતાદિ તપને બાને થાય, એમાં એ જે સંતોષ પકડે છે એ મિથ્યાત્મને દ્રઢ કરે છે, અથવા મિથ્યાત્મ મોહને વધારે પ્રદીપ્ત કરે છે, ઉગ્ર કરે છે. એટલે ચેતવા જેવું કોઈ લક્ષણ હોય તો આ ભૂલે ચૂકે આ જીવ સંતોષ પકડતો નથી ને સંભાળી લેવું, સાવધાની કરવી હોય બસ, ક્યાંય એને સંતોષ પકડવા જેવું. આત્મા પરિપૂર્ણ શુદ્ધ તત્વ, સંપૂર્ણ કષાયના અભાવ સ્વરૂપ અને અનંત ગુણવાન તત્વ, એવી જ બરાબર સદ્રશ દશા ન થાય ત્યાં સુધી દશાનો સંતોષ પકડે એટલે એક નંબરની મૂર્ખામી થઈ ગઈ. એને મિથ્યાત્મ મોહને ત્યાં ઉગ્ર કરી નાખ્યો. હતો તો ખરો જ, પણ ત્યાં એને ઉગ્ર કર્યો. એ દ્રવલિંગીના દ્રષ્ટાંતે 154મી ગાથામાં એ વાત કરી છે. અને 85મી 172 ગાથામાં એને કર્મચેતના પ્રધાન પરિસ્થિતિ કહી છે. કર્મચેતના પ્રધાન એટલે શરીરના બાહ્યક્રિયાના કાર્યો અને કષાયની મંદતાના કાર્યોમાં જેની ચેતના સાવધાન છે, જે એમાં સાવધાની રાખે છે, આત્મામાં બે સાવધાન થઈને એની સાવધાનીમાં પીડ્યો છે, એ કર્મચેતના પ્રધાનતામાં દેવલોકમાં જાય છે. મન કસાય છે એટલે જાય છે તો દેવલોકમાં. અને લખ્યું છે કે બળબળતા અંગારામાં શિકાય છે અને સુચિર કાળ પર્યંત એ પરિભ્રમણ કરે છે. બે વાત લીધી છે કે દેવલોકમાં જશે, ત્યાં દુઃખી થશે, અથવા ત્યાં સુખી નહીં થાય, દેવલોકમાં જઈને દુઃખી થશે અને અનંત કાળ હજી પરિભ્રમણ કરશે. બે વાત 85 કહી માટે. એવી વાસના રાખીને બાહ્ય ક્રિયાની અને કષાયની મંદતાની વાસના રાખીને આ તો બહુ અનંત ઉપકાર કર્યો છે. કેમ કે આમાં જીવ ફસાણો છે. અનંત કાળથી ધર્મના ક્ષેત્રમાં આવીને ફસાણો હોય તો અહીંયા જ ફસાણો છે. ખરેખર તો બીજાના પરિણામ પકડે છે એ પોતાના પરિણામ પકડવા અસમર્થ. અનંતા જીવો છે અને દરેકની યોગ્યતાનું વૈવિધ્ય જોવો તો અનંત પ્રકારનો છે. તારે શું પ્રયોજન છે? તારે તારું સુધારવાનું પ્રયોજન છે. કોઈની લપ કરવા જેવી નથી. આ સિદ્ધ વિશાળ છે અને એમાં તો તને નુકસાન થશે, એમાં તને લાભ થવાનો અવસર પણ નથી. ચોખ્ખું નુકસાન થશે. અને જગત તો ચાલવાનું જ છે, આમ જ ચાલવાનું છે જગત. પછી એનો વિકલ્પ શો કે આમ કેમ એનો વિકલ્પ શો? એનો વિકલ્પ બેકાર છે, નકામો કરવા. નહીં, એમાં એ શું કે છે કે આવી ભૂલ માર્ગે ચડનારે ન કરવી જોઈએ. કોઈ વ્યક્તિ ઉપર લક્ષ નથી કરતા. બીજાના પરિણામમાં તો એ વ્યક્તિને પકડે છે ને, જીવ લક્ષમાં લે છે. કોઈ વ્યક્તિને ન જુએ, કોઈ વ્યક્તિને ઉદ્દેશીને ન કહે, વ્યક્તિને લક્ષમાં રાખીને ન કહે, એ પદ્ધતિ જ નથી હોતી. સામાન્ય રીતે જેની તત્વ પ્રરૂપણા યથાર્થ છે એની આ એક પદ્ધતિ છે કે વ્યક્તિને લક્ષમાં રાખીને કહે. ગુણ દોષની ચર્ચામાં આવા અવગુણ નહીં હોવા જોઈએ એવી વાત જરૂર આવે. અને એવી વાત આવે ત્યારે તો એ વિષયનો ખુલાસો થાય ને, નહીં તો સ્પષ્ટીકરણ કેવી રીતે થાય? પણ એથી કોઈ વ્યક્તિને લક્ષમાં કે કોઈ વ્યક્તિને નિશાન બનાવવાની વાત નહીં. આ તો એક ડિસિપ્લિનરી વિષય છે, ડિસિપ્લિનનો વિષય છે. એ સ્વાધ્યાયની અંદર એટલું તો ઉત્સાહમાં ઓછું ડિસિપ્લિન હોવું જોઈએ. કોઈની વ્યક્તિગત ચર્ચા નહીં, કોઈની વ્યક્તિગત વાત નહીં. એ તો આત્મા છે આખર, ભૂલ તો પર્યાયમાં છે. વાત પૂરી થઈ ગઈ. એ પદ્ધતિ જ યથાર્થ પદ્ધતિ છે. હા, તો એ પણ અસત્ય પ્રરૂપણા બરાબર નથી. એવી તો વિષયને વાત લઈએ, કોઈ વાર લઈએ નામ પણ ઠીક છે, તો કોઈ વાર નામ લઈએ પણ તો એમ કે ભગવાન અને ભૂલ કરે, ભગવાન આ દુઃખમાં આવી જઈશ, દુઃખી થઈ જઈશ એમ કરુણા. બીજી કોઈ વાત નહીં, લક્ષ બનાવવામાં દ્વેષ થાય એવી રીતે નહીં. કોઈ વાર નામ લઈએ, કોઈ વાર એવી રીતે કહીએ તો એમાં કરુણા બુદ્ધિ હોય છે જ્ઞાનીઓને. અને જે છાપામાં ગાળો દીધી હોય, ઉછળાઈ કરી હોય, કાનજી આમ ને કાનજી આમ ને કાનજીભાઈ આમ, કોઈ ભાઈ કે કોઈ ભાઈ ન હોય લગાડે એ છાપો હાથમાં હોય. ઘણી વાર ભક્તિ પછી બેસતા, ચાર વાગ્યા પછી આહાર પહેલા, સાંજના આહાર પહેલા, પછી બપોરે પોતે છાપું વાંચ્યું હોય તો પછી છાપું બતાવે બધાને, આ ભગવાન છે, અરે ભગવાન એમ કે એને ભગવાન કહીને શરૂઆત કરે વાતની. આ તમે તારા સ્વભાવમાં આમાં તને દુઃખ છે, જાણે પોતાના લેવા કે દેવા લાગતું ઓળખતું નથી, આ નજરે જોયું છે. એટલે અને એનો એક બીજો પુરાવો છે, આ જ વાતનો બીજો પુરાવો છે કે બરાબર સ્ટોન્ચ તત્વજ્ઞાનની દ્રષ્ટિએ વિરોધ કરનાર એવી વ્યક્તિ હોય છે, એને જયારે ખ્યાલ આવે છે, એવા પ્રસંગો બન્યા છે કે જેને ખૂબ વિરોધ કર્યો હોય અને ફરી ગયા હોય, એને જયારે ખ્યાલ આવે છે કે આ ભૂલ થઈ છે, અને એ જયારે ગુરુદેવ પાસે એવી વ્યક્તિ આવતી મને ભૂલ થઈ ગઈ છે, ક્ષમા આપની માગવા આવ્યા છે, કાંઈ નહીં કાંઈ નહીં કાંઈ નહીં કાંઈ નહીં, આ બધું નજરે જોયું છે, કાંઈ નહીં કાંઈ નહીં કાંઈ નહીં કાંઈ નહીં, તો ભૂલ થઈ જાય, તો અનાદિથી ભૂલ કરતો આવ્યો જે થઈ જાય છે, એનું કાંઈ નહીં એનું કાંઈ નહીં, સમજ્યા ત્યાંથી મારે એનું કાંઈ નહીં, એટલે એ ગણે જ નહીં ભૂલને, એટલી વિશાળતા અને ઉદારતા સહેજે હોય છે. અને એ તો મહાપુરુષનું ખાસ લક્ષણ છે, એ જ એમની માનતા છે, ત્યારે તો માન કહેવાય. એટલે એ પ્રકાર આખો એવો છે કે એની અંદર કોઈ ગુણદોષની ચર્ચામાં તો ગુણની પ્રાપ્તિ થઈ હોય તો કેમ વૃદ્ધિગત થાય, ને ન થઈ હોય તો કેમ થાય, એ લક્ષ્ય વાત હોય, અને દોષનો કેમ નાશ થાય, દોષનો કેમ અભાવ થાય, એ લક્ષ્ય વાત હોય, વ્યક્તિ વ્યક્તિનું કામ. અને આ જીવે કઈ દોષ નથી કર્યા, એના સામું જોવે તો પોતે કર્યા જ નથી, એમને અહીંયા અત્યારે છે વગર દોષે છે, અહીંયા છે એ જ બતાવે છે કે અનંત કાળમાં અનંત વાર એને દોષ કર્યા છે. અને પંચ પરાવર્તનમાં બધે ઉપજો એનો અર્થ શું છે, અનંત વાર પંચ પરાવર્તન કર્યા કે અનંત વાર બધા પ્રકારના દોષ કરી ચૂક્યો છે, એવો એકે દોષ ને બાકી નથી રાખ્યો તે ન કર્યો હોય. હવે તો મટાડવાની વાત છે, હવે કરવાની વાત નથી, પણ મટાડવાની વાત છે, એમાં કરવાની વાત ક્યાં ઘુસાડી, કે કોઈને લક્ષમાં રાખીને વાત કરવી એ વાત ક્યાં ઘુસાડવી, તો દોષ કરવાની વાત થઈ ગઈ, આ તો મટાડવાની વાત ચાલે છે. કે બાહ્ય ક્રિયા અને કષાયની મંદતા એના ઉપરની જે દ્રષ્ટિ, એવી જે વાસના, તેને રાખીને બારમા પંચ મહાવ્રતનું પાલન, કેટલું ઊંચામાં ઊંચું દ્રષ્ટાંત સમર્થ એટલા માટે લેવામાં આવે છે કે નીચેના બધા એમાં આવી જાય છે. બાહ્ય ત્યાગો, પંચ મહાવ્રત થી કોઈ ઉત્કૃષ્ટ ત્યાગ નથી, તો બાહ્ય ત્યાગના અને બાહ્ય ક્રિયાનો સમર્થ દ્રષ્ટાંત છે. બારમા પંચ મહાવ્રતનું પાલન તથા દયા દાન આદિની ગમે તેટલી ક્રિયા કરે અને મંદ કષાય કરે તો પણ ધર્મ થતો નથી, તો જરા પણ ધર્મ થતો નથી, વાસના રાખીને કરે એને ધર્મ થતો નથી, એ વાત છે. એટલે એ વિષયમાં સાવધાન થઈને ભલે બાહ્ય ક્રિયા થશે, મુમુક્ષુની ભૂમિકામાં પણ કેટલીક બાહ્ય ક્રિયા થશે. આ શાસ્ત્ર વાંચનની બાહ્ય ક્રિયા છે, પૂજા ભક્તિ દયાદાનની બાહ્ય ક્રિયા થશે, પરિણામ પણ કશાયની મંદતાના થશે. પણ આત્માને, આત્મા શુદ્ધ આત્મા ઉપર ને એની શુદ્ધિ ન ઉપર તારું લક્ષ્ય રાખજે. આના ઉપર કઈ લક્ષ્ય રાખવા જેવું
નથી.
એમાં શું થઈ ગયું? એને એમ થવું જોઈએ કે આટલી કષાયની મંદતા થઈ ગઈ કે આટલી ક્રિયા થઈ ગઈ, એમાં થયું શું? પણ હજી શુદ્ધિ તો શુદ્ધ આત્મા અને એનો અનુભવ તો કરવાનો છે, અને કર્યો હોય તો એને ઘણું બાકી છે. સુગાનીજીને થોડું માનપાન દીવા લાગ્યા સુમળતા આવતા. એક વખત બેઠા હતા, કોઈ તકલીફ આપવાના ચેષ્ટા કરી, રહેને દો રહેને દો, કોઈ વાત નહીં. તો વૈસા તો મુસાફર ટ્રેવલિંગ મેં જાતે હૈ મુસાફર, કેસા કે જૈસા કેસા ભી રહેના પડતા હૈ મુસાફરીમાં, તો એક શબ્દ ક્યાંથી મને નહીં 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 વિનય કી બાત કોઈ બાત નહીં. સમ્યક દર્શન હો ગયા તો ક્યા હો ગયા? સમ્યક દર્શન હો ગયા તો ક્યા હો ગયા? એસે તો અઢી દ્વીપ કે બાર અસંખ્ય સમ્યક દ્રષ્ટિ મોજુદ હૈ, અને હજી સાધવાનું ઘણું બાકી છે. બધું ખ્યાલમાં છે. માન અપમાનના વિષય એકદમ એટલી રીતે ગૌણ કરી નાખ્યો હતો, થોડોક સૂક્ષ્મ થાય ત્યાં એને માન અપમાનનો મુખ્ય મુદ્દો થઈ જાય. એ તો મુક્ષુતામાં પાત્રતામાંથી ચાલ્યો ગયો, ખલાસ થઈ ગયો. પાત્રતા પણ ત્યાં ખલાસ થઈ ગઈ. પણ જેને પ્રાપ્તિ છે એમાં શું છે? એ શું, એ કાંઈ નથી. સમ્યક દર્શન થઈ ગયું, શું થઈ ગયું? હજી ઘણું બાકી. આ તો અનંતમાં ભાગે મોક્ષ માર્ગ ની સ્થિતિ છે. આખો જે મોક્ષ માર્ગ છે, મોક્ષ સુધી પહોંચવું છે, એમાં અનંતમાં ભાગે જગનની ભાવ છે. એમાં શું આટલું બધું ઠીક? કેટલું માપ એની પાસે છે. આઠ સુની કર સમ્યક દ્રષ્ટિ પ્રતિજ્ઞા કરે છે તે તત્વજ્ઞાન પૂર્વક કરે છે. બીજી વાત કરે છે અહીંયા કે કેટલાક જીવો તત્વજ્ઞાનમાં પ્રવેશ કર્યા વિના બહારમાં વૃક્ષસંવાદીની અનેક પ્રકારની પ્રતિજ્ઞા કરે છે. એ પ્રતિજ્ઞા કરતા પછી જ્ઞાન વગર ટકું થતું નથી, ત્યારે એ કષાયની મંદતાનો ઉભરો પાછો બેસી જાય છે, પાછી પરિણામમાં ગડબડ થાય છે. અથવા તો એ પ્રતિજ્ઞાનું વહન કરતા પણ પરિણામ બગડી જાય છે, એવી પરિસ્થિતિ ઊભી થાય છે. એ વિષયનું સ્પષ્ટીકરણ આ બોલમાં છે. સમ્યક દ્રષ્ટિ તો યથાર્થની વાત હોય, પ્રતિજ્ઞા કરે છે તે તત્વજ્ઞાન પૂર્વક કરે છે. સામાન્યપણે મનુષ્ય સમ્યક દ્રષ્ટિ હોય તો એ તત્વજ્ઞાનથી પોતાના આત્મતત્વનું જ્ઞાન, પરિણામ વિષયક જ્ઞાન અને એ સંબંધીના ન્યાયોનું સામાન્ય રીતે સમજણ અને જ્ઞાન કરી લે છે, અને એ રીતે તત્વજ્ઞાન પૂર્વક પ્રતિજ્ઞા કરે છે. મિથ્યા દ્રષ્ટિની જેમ ઉતાવળ કરીને જ્ઞાની પ્રતિજ્ઞા લેતા નથી. સમજણનું ઠેકાણું ન હોય એમને પ્રતિજ્ઞા લઈ બેસે, એવી અજ્ઞાની જેવી પદ્ધતિ જ્ઞાની માની હોતી નથી. ઉતાવળ તો એના પરિણામમાં નથી, જે જ્ઞાની થયો જેણે ઘણે ધીરજથી ઉપયોગમાં ઘણું ધૈર્ય આવે છે ત્યારે ઉપયોગ અંદર જાય છે. છીછરો ઉપયોગ, બારમાં ભમતો ઉપયોગ, ચંચળ ઉપયોગ, એ તો સ્વરૂપ સ્થિરતા પકડી શકતો નથી. પણ જોડે રહેલા મંદ કષાયના પરિણામની પણ ઉપેક્ષા કરીને ઘણો કષાય ત્યાં પાતળો પડે છે, તે જ્ઞાન થતા અત્યંત મંદ થાય છે. આત્માનો પણ અંતર જલ્પ રહે છે, છેલ્લો રહે છે, એ તો એકદમ સૂક્ષ્મ વિકલ્પ જેને કહીએ અંતર જલ્પ, ઘણો પાતળો કષાય છે, એની એનેથી પણ ખસીને એની પણ ઉપેક્ષા કરીને જે ધીરેથી સીધો અંદર ઉતરે છે એ વારમાં ઉતાવળ કરતો નથી. હટપટ પોતાની શક્તિ છે કે નહીં ગમે એમ કરીને હટ કરીને એ પ્રતિજ્ઞા લે એવું અજ્ઞાનીની જેમ જ્ઞાની કરતા નથી. સમ્યક દ્રષ્ટિ પ્રતિજ્ઞા કરે છે તે તત્વજ્ઞાન પૂર્વક કરે છે, સમજણથી ચારે બાજુની સમજણ લે છે, કરે છે. મિથ્યા દ્રષ્ટિની જેમ ઉતાવળ કરીને જ્ઞાની પ્રતિજ્ઞા લેતા નથી. આ વિચાર આવી ગયો, ઝડપટ અમલમાં મૂકી દીધો, બહુ ભાગ તો એવું બારમાં લક્ષ હોય છે કે આમ કરવાથી આપણી ગણતરી અમુક રીતે તો થશે જ ઓછામાં ઓછી, એવું ઊંડે ઊંડે પણ માન કષાય પૂછવાનો પ્રકાર હોય છે, અથવા કોઈ ને કોઈ આત્મહિત સિવાયનું લક્ષ હોય છે, તે બધો પ્રકાર અન્યથા પ્રકાર છે. અને એ રીતે જ્ઞાની પ્રતિજ્ઞા લેતા નથી. સ્વરૂપના આચરણનો કોણ એટલે શાંતિનો કોણ પ્રગટ થયો હોય છે. જ્ઞાનીને તો સ્વરૂપાચરણ પ્રગટ થયું છે, શાંતિ આત્મશાંતિ પ્રગટ થઈ છે, જઘન્ય દશા હોવાથી એને કોણ કયો છે? અહીંયા શું એને કોણ કયો છે? શાંતિ પણ જઘન્ય દશાએ છે, ચારિત્ર પણ જઘન્ય દશાએ છે, તેથી એને આચરણનો પણ કણ કયો છે અને શાંતિનો પણ એને કણ કયો છે? અંકુર ફૂટ્યો છે, મોક્ષ માર્ગનું બીજ વવાઈ ગયું સમ્યક દર્શન, અને આચરણમાં અંકુર ફૂટ્યો છે, સ્વરૂપાચરણનો અને શાંતિનો અંકુર ફૂટ્યો છે. એ વિશાળ વટવૃક્ષ થશે અને કેવળ જ્ઞાનના ફળ એમાં આવશે, એ સ્થિતિ થશે એવું આ બીજ છે. વચ્ચેથી ખસી જાય ને બળી જાય ને નાશ થઈ જાય એ વાત હવે નથી. જ્ઞાનીને સ્વરૂપના આચરણનો કોણ અથવા શાંતિનો કોણ પ્રગટ થયો તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈને પ્રતિજ્ઞા કરે છે. પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈને એ પ્રતિજ્ઞા કરે છે, અધરથી કરતા નથી. કેટલીક સંયોગો જોવે છે અને પોતાના ભાવ પણ જોવે છે. દ્રવ્ય ને ક્ષેત્રમાં બાહ્ય સંયોગો આવે છે, કાળ અને ભાવમાં પોતાના પરિણામ અને પોતાના પરિણામમાં ઉત્પન્ન શક્તિનું માપ, કાળ એટલે પરિણામ ને ભાવ એટલે શક્તિ, એને પણ એ જોવે છે. આમ બધો વિચાર કરે છે, બે બાજુનો વિચાર કરે છે, ઉપાદાન અને નિમિત્ત બંનેનો એ વિચાર કરે છે, અને એના નિર્મળ જ્ઞાનમાં એ વાત બરાબર પરિસ્થિતિ મપાઈ જાય છે, અંતર બાહ્ય પરિસ્થિતિ મપાઈ જાય છે, પછી આગળ પગલું ભરે છે. એ બધું સહજ છે આમ તો, પણ આ સહજ ચાલમાં આવું બધું આપોઆપ બને છે. જ્ઞાનનો ચિકિત્સા કરવાનો, વિવેક કરવાનો જે સ્વભાવ છે એમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો વિવેક એમાં આવી જાય છે. સ્વરૂપના દ્રવ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈને પ્રતિજ્ઞા કરે છે. કાળ કેવો છે એમ જોવે છે, આ કાળ કેવો છે, જીવના પરિણામ કેવા છે, એ બધાની વચ્ચે તારી સહજ સ્થિતિ ટકશે કે કેમ, ટકશે કે નહીં ટકે, એના ઉપર લક્ષ જશે કે નહીં જાય, આમ બધો એ વિચાર કરી લે છે. પછી પગલું ભરે છે. એમ લાગે કે ભલે ગમે તેવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હોય, મારી ભાવનામાં અને મારી દ્રઢતામાં કોઈ ફેર પડે એવું મને દેખાતું નથી, તો બાર માસ યોગો ગમે એવા હોય આગળ વધે છે. અને જો પોતાની ભાવનામાં એને એટલી શક્તિ ન દેખાય, દ્રઢતી દ્રઢતાની શક્તિ ન દેખાય, તો એ કદી પ્રતિજ્ઞા કરતા નથી, આગળ પગલું કરતા નથી. કાળ કેવો છે એટલે બીજા જીવોના પરિણામના સ્તરનો ખ્યાલ એને હોય, જેના સંયોગમાં સમાજની અંદર જે સમાજની અંદર રહેવું છે એના પરિણામ કેવા છે એનો ખ્યાલ કરે, અને સાથે સાથે પોતાના પરિણામનો પણ ખ્યાલ કરે, પછી આગળ પગલું ભરે. પાછું એમ નહીં કે સમાજના પરિણામ, અત્યારના જીવોના પરિણામ આવા છે માટે આમ ન કરે એમ નહીં અને આમ કરે એમ નહીં, પછી પોતાની શક્તિ ઉપર આગળ વધે એવી રીતે. કેવી રીતે કે એને હઠ કરવી પડે નહીં, હઠ વગર કોઈના ઉપર એને આક્ષેપ કરવો પડે નહીં, અથવા બીજાના દોષ એને બીજાના દોષ સામે એને જોવું પડે નહીં, ક્યારે રે અત્યારે આવો કાળ છે ને આવા જ બધા ભેગા થયા છે ને આ બધા આવા જ છે ને આ બધા આવું જ કરે છે, કાંઈ નહીં. પોતાની અંદર શક્તિનું માપ કાઢીને આગળ ચાલે છે. આ વિષય એવો એડજસ્ટમેન્ટનો વિષય છે, આચરણનો અધિકાર છે, આચરણ કરવાની મુખ્યતાનો અધિકાર છે, ચારિત્રનો અધિકાર છે. પ્રવચન સારમાં પાછળનો આ ત્રીજો અધિકાર છે. ત્રણ અધિકાર છે, જ્ઞેય અધિકાર, જ્ઞાન અધિકાર અને ચરણાનું યોગ સૂચક ચુલિકા નામનો અધિકાર છે. એમાં આ વિષય લીધો છે. અમરચંદ્રાચાર્ય દેવે બહુ સુંદર લીધો છે, ત્યાં પોતાની શૈલી છે કથનની, એકદમ શાસ્ત્રોક્ત પદ્ધતિ છે. એમાં ઉત્સર્ગ અને અપવાદ એ બે વાતથી વાત કરી છે. ઉત્સર્ગ એટલે સિદ્ધાંત અને અપવાદ એટલે સિદ્ધાંતમાં અપવાદ, એટલે સિદ્ધાંત પકડ્યો હોવા છતાં કેટલી ઢીલ મૂકવી અને કેટલી ઢીલ ન મૂકવી, એની જે મર્યાદા, એનું જે એડજસ્ટમેન્ટ, એ કેવી રીતે સાધક જીવ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને પોતાના પરિણામ જોઈને કરે છે, એનું બહુ સુંદર ચિત્ર એમણે ત્યાં ચરણાનું યોગ સૂચક ચુલિકા અધિકારમાં ખેંચ્યું છે. અધિકારનો પ્રારંભ કર્યો છે દીક્ષાથી, એ અધિકારનો પ્રારંભ કર્યો છે પોતે દીક્ષાથી. દીક્ષાર્થી જીવ પોતાના પરિવારની રજા લે છે એવી વાત
નથી,
અને ત્યાં આત્માને મુખ્ય કર્યો છે કે હે પરિવારના આત્માઓ, તમે ખરેખર મારા કોઈ સગા નથી. ત્યાંથી શરૂઆત કરી છે.
બરોબર,
ખરેખર તમે કોઈ મારા સગા
નથી.
આ દેહની સાથે કેટલોક નિમિત્ત નૈમિત્તિક સંબંધ તમારે છે, તો પણ જ્યારે આ દેહથી મારો આત્મા જ ભિન્ન છે, તો તમારા બધાથી હું ભિન્ન છું એ વાત તો આપોઆપ આવી જાય છે. હવે હું મારા આત્માને સાધવા જાઉં છું એમ કરીને અધિકારની શરૂઆત કરી છે, અને એમાં રજા માંગી છે. એક વ્યવહાર બતાવ્યો છે. પાછું એવું નથી કે કોઈ રજા ન આપે તો એ પાછું મૂકી દે એમ નથી લેવું, ત્યાં કે એની માં ના પાડે છે બહુ, એને રાગ છે, અથવા પત્ની ને ઘણો રાગ છે માટે ના પાડે છે, માટે છોડી દે છે. સામાન્ય રીતે એક એને વ્યવહારનો વિવેક કરવા વિકલ્પ આવે છે. પોતાના જો ચારિત્ર મૂળના પરિણામ લાગણી પ્રધાન હોય, રોકાઈ જાય, અર્થી દીક્ષા ન લીએ, અને પોતાના પરિણામ જો આત્માની અંદર દ્રઢ હોય તો કોઈ હા કહે, કોઈ ના કહે, પોતે વિધિ પૂરી કરી દે. પોતાને વિકલ્પ આવે તો, ના આવે તો ન પણ કરે, ગમે ત્યારે ચાલે. વિકલ્પ આવે તો વિધિ કરી દે. તો એમાં એને સામાજીવના પરિણામ જોવાનું કારણ પોતાના પરિણામનું માપ કાઢવા પૂરતી વાત છે. એને દ્રવ્ય ક્ષેત્ર કહેવામાં આવે છે. કાળ ભાવ છે, પોતાના પરિણામ છે. ચાર ભૂલમાં બે સંયોગની વાત છે, બે ભૂલની, ને બે ભૂલમાં, બે ભૂલમાં નિમિત્તની વાત છે, ને બે ભૂલમાં અસંયોગ ઉપાદાનની વાત છે. એમ ચાર ભૂલે એમને વિવેક કરવાનો વિષય લીધો છે. એ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈને સબ્જેક્ટ ટુ ટર્મ્સ એન્ડ કન્ડિશન, કેમ કે એ દાઢથી કરે અને આગ્રહથી કરે તો એનું જે કઈ પરિણામ આવવું જોઈએ, પરિણામ નથી આવતું. એટલે પરિણામ છે કેળવણીનો વિષય છે, અને આપોઆપ સહજતા ધારણ ન કરે તો કૃત્રિમતાથી કામ નથી થતું. કૃત્રિમતાથી કોઈ કામ નથી, અર્થથી કોઈ કામ થતું નથી. એ વિષય ચર્ચો છે. કે છે કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈને પ્રતિજ્ઞા કરે છે. કાળ કેવો છે એટલે દ્રવ્ય ક્ષેત્ર કેવા છે એ ખ્યાલ કરી લઈએ. પોતાના પરિણામમાં હઠ છે કે હઠ નથી, સહજ જેની એ પ્રતિજ્ઞા લેવા માગે છે તે પદાર્થના સંયોગ વિના સહજ જ પોતાના પરિણામ ચાલુ રહેશે એવું પોતાની શક્તિનું ભવિષ્યમાં પરિણમનારા પરિણામનું પરિણામ શક્તિનું માપ અત્યારે કાઢી દે છે જ્ઞાની. આ એક એમની વિશેષતા છે. પોતાને ભાવિ પરિણામોનું પણ માપ આવી જાય છે, અથવા પરિણામમાં જે ચડતી થાય છે અને એ ચડતીનો જે આવેગ છે એનું એ માપ કાઢે છે. પરિણામ તો જ્ઞાનીના ચડતા પરિણામ છે, છતાં એ પરિણામની અંદર પુરુષાર્થનો વેગ, આવેગ નામ સહજ પુરુષાર્થનો વેગ કેટલી માત્રામાં છે અને ભવિષ્યમાં એ કેવો આગળ સ્વરૂપ ધારણ કરશે એનું માપ જ્ઞાનીને આવી જાય છે. જેમ કે દીક્ષા અંગીકાર કરનાર સાધક ચોથે કે પાંચમે ગુણ સ્થાને હોય છે, એને એટલું માપ આવી જાય છે કે હું દીક્ષા અંગીકાર કરીશ અને દીક્ષા અંગીકારની વિધિ કરીને, દીક્ષા અંગીકાર કરવાની જે વિધિ છે એ પૂરી કરીને જ્યાં ધ્યાનમાં બેસે છે, સીધો જ સપ્તમ ગુણ સ્થાનમાં આરૂઢ થાય છે. પછી છઠ્ઠે ગુણ સ્થાને આવે છે. તો એ સપ્તમ ગુણ સ્થાન યોગ્ય નિર્વિકલ્પ જે એકાગ્રતા, શુદ્ધતા અને ધ્યાનની એકાગ્રતા, એનું માપ એને પહેલા ચોથે પાંચમાં આવી જાય. એવી એની અંદરમાં પુરુષાર્થની ફાટ ફાટ પરિસ્થિતિ જોઈ લે છે પહેલાથી, અને એના બધા ચિહ્નો ઉભા થઈ જાય છે. એ માપ કરવાના બધા લક્ષણોને, બધા ચિહ્નો એના પરિણામની અંદર તરતા દેખાય છે અને એને ખ્યાલ આવે છે. હવે આ આત્મા આ ગ્રહસ્થિતિના સંયોગમાં રહી શકે એ પરિસ્થિતિ નથી એમ જોવે છે. ચક્રવર્તીનો જીવ હોય, મોટો શ્રીમંત હોય એમ નથી, કોઈ ગરીબ જ દીક્ષાય, પણ એ જોઈ લે છે કે આ આત્મા હવે આ પરિસ્થિતિમાં રહી શકે એ પરિસ્થિતિ જ નથી. વિકલ્પ નું જે દુઃખ છે એ દુઃખ જ સહન થતું નથી. જે વિકલ્પ નું ઉત્થાન થાય છે, આમ કરો, એને તો એના પ્રધાનને જ કહેવાનું હોય છે. અત્યારે બધાને જે પ્રાઇવેટ સેક્રેટરી હોય છે એમ, એનો જે પ્રધાન હોય, મુખ્યમંત્રી હોય છે, એને ખાલી ઇશારો કરવાનો હોય. એટલા ચકોર ને ચતુર હોય છે, તીક્ષ્ણ બુદ્ધિ વાળા હોય છે. ખાલી એને ઇશારો કરવાનો હોય, બધું કામ થઈ જાય. મહારાજ ને આમ આમ ઈચ્છે છે પતિ, એને એની ઈ કામ કરવાની બુદ્ધિ કુશળતા એના હોય, એવો પ્રધાન હોય. પુણ્ય જોગ બધા એવા છે, પણ એ ઈશારો કરવો એને એટલો વિકલ્પ પણ એને પોસાતો નથી. કે આ છ ખંડ નું રાજ કરવા માટે એને ખાલી સંકેત કરવો પડે, એ વાત પણ એને પરિણામમાં પોસાતી નથી. એનો ખ્યાલ એને આવી જાય છે, એનું દુઃખ એને જે અનુભવમાં છે એ ખ્યાલ એને આવી જાય છે, અને પરિણામ એનાથી નિવૃત્ત થવું 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 થઈ રહ્યા છે. જેમ વાળ ફેંકવા માટે કોઈ તૈયાર થઈ ગયો છે અને અંદરમાં ઉછાળા મારે છે, જે પુરુષાર્થ ગુણ અંદરમાં પ્રગટવા પહેલા જે એના ઉછાળા મારે છે, એની તાકાતનું માપ એને આવી જાય છે. એટલે કે વાત કલાક એ જીવ જીવો ધ્યાનમાં આવે છે અને સપ્તમ ગુણ સ્થાનમાં આરોપ થઈ જાય છે. એવી રીતે સહજ મુનિ દશામાં અર્થ વગર પોતાના પરિણામ જોઈને પોતાની યોગ્યતા દેખાય છે, એને દેખાય છે એ પૂર્વક સમય દ્રષ્ટિ પ્રતિજ્ઞા અને પચકાણ કરે છે. બીજી રીતે કૃત્રિમ રીતે કરતા
ભગવાન જય ઓમ બ્રહ્મ પાર્વતી.